તારીખ 26/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 51 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17
યુગપત પ્રવૃત્તિ વડે જ્ઞાન નો સર્વગત સિદ્ધ થાય છે. પહેલી ગાથામાં ક્રમે પ્રવૃત્તિ સર્વગત પણ સિદ્ધ થતું નથી. હવે એનો પ્રતિપક્ષ નો વિષય લે છે. છદ્મસ્ત ક્રમ થી પરિણમે છે તો એમાં કેવળ જ્ઞાન સિદ્ધ થતું નથી, અથવા સર્વને જાણવું, એક સાથે સર્વને જાણવું એવું બની શકતું નથી. યુગપત પ્રવૃત્તિ વડે જ્ઞાનનું પરિણમન છે એમાં યુગપત જાણવું થાય તો જ સર્વનું જાણવું થાય એમ નક્કી થાય છે. અર્થાત સ્વક્રમે પ્રવૃત્તિ જ્ઞાન સર્વગત હોઈ શકે એમ નક્કી થાય છે. અક્રમે પ્રવૃત્તિ જ્ઞાન જ ક્રમેની પણ અક્રમે પ્રવૃત્તિ જ્ઞાન સર્વગત હોઈ શકે. વિષમ અસમાન જાતિના ચેતન અચેતન મૂર્ત અમૂર્ત વગેરે અસમાન જાતિના સર્વ ક્ષેત્રના આખા વિશ્વમાં લોકાલોકમાં રહેલા અને અનેક પ્રકારના જેની પર્યાયમાં અનેક વિધપણ છે એવા સમસ્ત પદાર્થોને, તમામ પદાર્થોને, જગતના કોઈ પદાર્થને બાકી રહેતા વિના અશેષ પદાર્થોને જીનદેવનું જ્ઞાન, જીનેન્દ્રદેવનું જ્ઞાન એક સાથે જાણે છે. મારા પ્રતિ જાણતું નથી, ક્રમથી જાણતું નથી, પણ એક સાથે જાણે છે. એમને જાણતા નથી કે જેથી એમને બંધ થાય, જે સન્મુખ થઈને જાણતા બંધ થાય છે. બંધ થવો એટલે બદ્ધ થવું, ઓર પદાર્થ સાથે બીજા પદાર્થ સાથે મોહા શક્તિથી, રાગથી, દ્વેષથી, મોહથી, કોઈ પણ વિકારી ભાવથી બંધાવવું, બદ્ધ થવું એ ભાવબંધ છે. અને એના નિમિત્તે દ્રવ્ય કર્મનો સંબંધ બંધ થાય એવું ભગવાનને બંધ થતો નથી. જ્ઞાન ક્રિયા હોવા છતાં બંધ થતો નથી. એનું કારણ એ છે કે ભગવાનને મોહ નથી, અથવા પર સન્મુખ થઈને જાણતા નથી. પરપદાર્થ ને જાણવા માટે પરપદાર્થ ની સન્મુખ જ્ઞાન કરવું પડે, જ્ઞાન ને થવું પડે, તો જ્ઞાન તે પદાર્થ માં પ્રતિબદ્ધપણા ને પામે તો બંધ થાય. પરિપૂર્ણ અંતર્મુખ રહીને, વિતરાગ ભાવમાં પરિપૂર્ણપણે બિરાજમાન રહીને સર્વજ્ઞો જ્ઞાન માં જણાય છે. સર્વજ્ઞો ને જાણવા જતા નથી, પણ સર્વજ્ઞો જ્ઞાન માં જણાય જાય છે. જગત ના ત્રણેય કાળના પદાર્થો જ્ઞાન માં આવીને પડે છે એમ કે છે. પદાર્થો જ્ઞાન માં આવીને પડે છે, જ્ઞાન ત્યાં દોડતો. એવા સર્વ પદાર્થો ને યુક્ત જાણે છે. ઓ યુ જ્ઞાન અનંત મહિમા છે. એવા જ્ઞાન નો મહિમા કઈ રીતે વાણી દ્વારા પૂરો પડી શકે એવો નિર્લેપ જ્ઞાન છે એમ કે છે. જ્ઞાન છે એ સર્વ પદાર્થ ને જાણતું પરિણમે છે, છતાં એ સર્વ પદાર્થ થી નિર્લેપ રહે છે, ક્યાંય લીપાતો નથી. ટીકા. ખરેખર ક્ષાયી જ્ઞાન સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમાત્મ છે. પહેલી વાત એવી પાડી અહીંયા જ્ઞાન અધિકારની આ છેલ્લી ગાથાઓ છે બે. પછી સુખ નો અધિકાર આચાર્ય મહારાજ શ્રુ કરશે, કુંકુંદ આચાર બે. પછી ત્રિપન ગાથાથી સુખ નો અધિકાર શરૂ કરે છે. આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં બે વાત લીધી છે. એ કેવળ જ્ઞાન નો મહિમા કયો છે આચાર્ય દેવે, અને એ પરમાનંદ રૂપ જે સુખ છે એનો મહિમા કર્યો છે. કે જે બંને પોતાનું પરમ ધ્યેય છે, પરિપૂર્ણ જ્ઞાને અને પરિપૂર્ણ સુખે બિરાજમાન થવું, પૂર્ણ થવું, એ પોતાનું ધ્યેય છે. આ ધ્યેયભૂત વાતની અહીંયા આજ આ શાસ્ત્રમાં આચાર્યજીએ મુખ્યપણે વાત શરૂઆતથી કરી છે કે કોઈ પણ આત્માનું ધ્યેય આવું હોવું જોઈએ. જો આવું ધ્યેય ન હોય તો એના પરિણામ કદી પણ સંયોગમાં સંયોગના આશ્રયે રાગ દ્વેષ થતા છૂટી શકે. માણસ કહે છે ને, અમારે ઘણા પરિણામ ફેરવવા છે, રાગ દ્વેષ કરવા નથી, અથવા અમારે સંયોગની ચિંતામાંથી છૂટવું છે, દુઃખમાંથી છૂટવું છે. લાભ નુકસાનનો દુઃખ છે ને મારા દીકરી, પણ જો એનું ધ્યેય બદલાય નહીં તો કદી એના પરિણામ થઈ શકે. આ એક અબાધિત સિદ્ધાંત છે કે પ્રથમથી જો એનું આવું પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખનું ધ્યેય ન થાય, મારે આવા પૂર્ણ થવું છે, તો એની પ્રવૃત્તિ ધ્યેયને અનુસારી હોવાથી પર પદાર્થને મેળવવા, પ્રાપ્ત કરવા, જાળવવા, સાચવવા, રાખવા, ટકાવવા, નભાવવા, શરીરથી માંડીને જેટલી કોઈ સંપત્તિ વગેરે છે તે એ સંબંધીનું એનું અનાદિનું ધ્યેય ઊભું હોવાથી એ બાજુની પ્રવૃત્તિવાળા પરિણામ કદી પણ ફરી શકે નહીં. ભલે ઉપર ઉપરથી સ્વાધ્યાય આદિ કરે, પણ એ બદલાવીને આ બધી વાત નતા હું છે. આ મૂળ મુદ્દો થતા આજે આત્મજીતની જે લાઈન છે અથવા જે માર્ગ છે એનો આ પાયાનો સિદ્ધાંત છે. પરિણામ ફેરવવા છે, એકનું ઉપર ઉપરની ઈચ્છા કામ નહીં આવે. તારું ધ્યેય આ છે, પરિપૂર્ણ થવું, પૂર્ણ નિર્દોષ થવું, પૂર્ણ જ્ઞાનરૂપ થવું, પૂર્ણ સુખરૂપ થવું, અથવા પૂર્ણ નિર્દોષ થવું, એ તો અસ્થિ નાસ્તિનો વિષય છે. એકાદ એવું ધ્યેય બાંધા વિના અને એ ધ્યેય એનો અર્થ જ એ છે કે જેને અનુસરીને જ પ્રવૃત્તિ રહે અથવા એનું જે વાંચી વળવાનું જે એક નિર્ણય છે, નિશ્ચય છે, એ લક્ષ્યમાંથી કદી છૂટે નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો નિર્ણય કરે તો ત્યારે એનું લક્ષ્ય એના ક્યાં છે? આ જગ્યાએ પહોંચવાનું છે. પછી રસ્તામાં રોકાતો નથી એમ છે. અને જેટલો રોકાય એટલો મોડો પહોંચે, એ તો સીધી વાત છે કે આ વાત છે. અથવા એનું પગલું પગલું પ્રત્યેક પ્રતિપદમ પગલે પગલે જે બાજુ જ્યાં નિશ્ચિત થયું તે બાજુ આગળ ચાલે છે, એની ચાલ થઈ જાય છે. પરિણમનની ચાલ ધ્યેય નક્કી થયા વિના કદી ફરે નહીં, બદલે નહીં. અનાદિની જે સંસારની ઊંધી ચાલ છે એને બદલવા માટે પ્રથમમાં પ્રથમ ધ્યેય થઈ જાય છે, નક્કી થઈ જાય. મારે આ સિવાય આ ભાવમાં બીજું કાંઈ કરવું નથી. પછી થાય તો એ ઉપર થઈને થાય. અને ધ્યેય બદલ્યા વિના જે ધ્યેય બાજુની ચાલ છે એમાં આ બાજુનું કાંઈ કરે તો બધું ઉપર થલનું થાય. કેમ કે પેલું ધ્યેય છે એ બાજુની ચાલ છે એને પ્રતિ સમયની. એટલે આ રીતે અહીંયા કોઈ એમ છે કે આ કેવળ જ્ઞાનની શું માંડી છે આચાર્ય લાંબી લાંબી. અમને તો કાંઈ કેવળ જ્ઞાન છે એને, અને વળી આ કાળમાં કેવળ જ્ઞાન થઈ શકે એવું છે. તને ખબર પડે છે એટલી કહેનારને ખબર નથી એવું તો છે નહીં. અનુભવથી કહે છે કે અમારું ધ્યેય પણ પહેલા આવું હતું, જયારે અમારી શરૂઆતથી તારી શરૂઆત થશે ને, અમારી શરૂઆતથી ત્યારે અમે આ ધ્યેય બાંધ્યું ત્યારે અહીં સુધી આવ્યા છે. ચાલતા ચાલતા હું દેખાડી સુધી આવ્યા છે. એ પ્રથમ ધ્યેય બાંધ્યું છે એને કારણે. પોતાનો વિચાર પાંચે આંગળી તો ક્યાંય ફરતી હોતી, એકેને પાંચે આંગળી ફરતી છે. કોઈ સમાજમાં બધી વ્યક્તિ સરખી યોગ્યતા વાળી સંભવી શકે નહીં. કોઈ આખો સંપ્રદાય મોક્ષે જવાનો સંપ્રદાય એટલે શું? ભલે સત્ય ને સાચા દેવગુરુ શાસ્ત્ર ને અનુસર કરી તો પણ ગરીબ સરખી યોગ્યતા વાળા જીવો હતા. એવી કુદરતી સ્થિતિ છે જીવોના પરિણામની. કુદરતી જ્યાં એવી સ્થિતિ છે ત્યાં કાંઈ કરવા હરવાનો તો પ્રશ્ન રહેતો નથી. કૃષ્ણ ફુગાની એવું કહ્યું કે જ્ઞાનીઓને રાગ રહી ગયો છે. કેવો રાગ રહી ગયો છે કે હું મારા આત્મિક સુખથી સુખી થયો છું એવા બીજા જીવો પણ સુખી થાય. બધી વાત છે ને, જ્ઞાની છે, સાધક છે, સાધક દશામાં સાધકની સાધની સિદ્ધિ એવી પૂરી થઈ નહીં હોવાથી, અને સિદ્ધિને એ સાધતો સાધતો માર્ગમાં ચાલે છે ત્યારે એની અધુરાશને લઈને રાગની જે સ્થિતિ રહી જાય છે એમાં આ એક પ્રકાર હોય છે રાગના, કે હું મારા જે આત્મિક સુખને પામ્યો છું અથવા વિશેષ સુખ પ્રત્યે પૂર્ણ સુખ પ્રત્યે મારું જે ગમન થયેલું છે એવા માર્ગમાં બીજા જગતના જીવો પણ એ માર્ગમાં આવો વળો અને સુખી થા. એવું કુદરતી રાગ રહ્યો ચર્ચા ચાલી છે. જેને આક્ષેપ કર્યો હતો કે એકલા સ્વાર્થની વાત હોય તે ન્યાય સંગત નથી, એવો મોક્ષ મોક્ષ ની ખબર નથી, એવું સ્વર્ગ અમારે જોતું નથી. બીજાનું ભલું કરતા ભલે અમને સ્વર્ગ ન મળે, મને એકલા ને ભલે સ્વર્ગ ન મળે. બીજાનું ભલું કરતા મને એકલા ને ભલે સ્વર્ગ ન મળે. બીજાનું તો ભલું કરવું જોઈએ, એકલો સ્વાર્થ નો માર્ગ છે, એ અનુકૂળ છે. સન્માર્ગમાં આવેલા જીવને બીજા સુખી થાય એવી ભાવના તો જરૂર થાય છે, એવી ભાવના ન થાય અને એ માર્ગમાં હોય એવું બધું જેને રાગના કાળમાં આવ્યા વિના રહે ને, એવી જ પરિસ્થિતિ છે. પણ ધર્મનું ફળ સ્વર્ગ નથી, એ તો કર્મનું ફળ છે. મોક્ષની ખબર નહીં ને, ઈશ્વરની વાત કરું, ધર્મનું ફળ નથી, એ તો કર્મનું ફળ છે. બીજાનું ભલું કરવું એવો જે ભાવ છે એના ફળમાં સ્વર્ગ મળશે, એ શુભ ભાવ છે, એના ફળમાં સ્વર્ગ મળશે. ધર્મનું ફળ મોક્ષ છે અને એ નિષ્કર્મ દશા છે, એ કાંઈ કર્મવાળી દશા છે નહીં. એટલે એ પોતાના કારણે એમ કહેતા જાય છે. એટલું કેમ કહ્યું, જ્ઞાનીને જે રાગ રીત્યો છે એ પોતાના કારણે છે, બીજાના કારણે નહીં. પોતાના રાગને કારણે એ જાહેર પ્રસિદ્ધ કરે છે કે અમારો અનુભવ આમ કહે છે. જેને પોતાનું હિત કરવું હોય, જેને નિર્દોષ થવું હોય, એને આ રીતે પોતાના પરિણામને આ રીતે કેળવવા જરૂરી છે. બસ આટલી વાત છે. આ તો પરિણામની કેળવણીને માર્ગ કહેવામાં આવે છે, રસ્તો ઉપાય કહેવામાં આવે છે. અને એનો પાયો ધીરે બાંધી જાવીને પણ તમે સ્ટેશન જાવને એમ કયો સ્ટેશન માસ્ટર ને ટિકિટ દે આલે હો કે નોટ ત્યાંની એને પણ કહેશો એમ કે છે તો ખરી ગયું તમારું. આ તો બધી બાજુની ગાડી જાય છે, આનીપુરની જાય છે, નાનીપુરની જાય છે, તમારે કયા પાટાની ગાડીમાં જવાનું છે, કઈ બાજુના એન્જિન વાળી ગાડી બેસવું કરવું પડશે. હવે ટિકિટ લેવાની હોય પણ એને જવાનું સ્થાન તો પહેલા નિશ્ચિત કરવું પડે એમ છે. એ ઉદર પરિણામની દિશા યથાસ્થિત નિશ્ચિત થતી નથી. આ એનું મહત્વ છે. ખરેખર ક્ષાયી જ્ઞાનનું એટલે સર્વોત્કૃષ્ટતાના સ્થાનના સ્થાનરૂપ ક્ષાયી જ્ઞાનનું વાચન છે. કેમ કે ક્ષાયી જ્ઞાન જે કેવળ જ્ઞાન છે, પરિપૂર્ણ જ્ઞાન છે, જે સર્વ આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે, હવે જેને કોઈ આવરણ રહ્યું નથી, એવું જે ક્ષાયી જ્ઞાન તે સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત એ સર્વોત્કૃષ્ટ સ્થાને છે. એનાથી ઉત્કૃષ્ટ કોઈ બીજું સ્થાન છે એનું પરમાત્મ છે, ઉત્કૃષ્ટ માત્મ છે. અને જે જ્ઞાન એકી સાથે જ સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે, એ જ્ઞાન પોતામાં સમસ્ત વસ્તુઓના જ્ઞાકારો સંકોચ કિરણ ન્યાય સ્થિત હોવાથી જેને નિત્યત્વ પ્રાપ્તિ છે, સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરવો કર્યો હોવાથી જેને સ્વભાવ પ્રકાશક ક્ષાયી પ્રગટ કર્યો અથવા ક્ષાયી ભાવ પ્રગટ કર્યો છે, એને ત્રણેય કાળે સદા વિષમ રહેતા અને અનંત પ્રકારોને લીધે વિચિત્રતાને પામેલા એવા આખા ઈશ્વર પદાર્થોના સમૂહને જાણતો શકો, અક્રમે અનંત દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પહોંચી વળતો હોવાથી જેણે અદભુત માત્ર પ્રગટ કર્યું છે, એવું સર્વગત જ એ કઈ વાત કરી. ટીકાના એક પેરેગ્રાફ નું આખું એક વાક્ય છે. અલ્પ વિરામ આવે છે, પૂર્ણ વિરામ તો છેલ્લે આવે છે. શું કે છે કે જેનું સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત એવું પરમાત્મ છે, એનું જે શાહી જ્ઞાન છે, જે જૈનેન્દ્રનું જ્ઞાન છે, જૈન જ્ઞાન કહેવામાં આવ્યું છે. જૈશનાચાર્ય જૈન જ્ઞાન જૂંડમ જૂંડમ નો અર્થ કર્યો છે. જાણદી જૂંડમ અહો યુગપદ જાણાથી જૈનમ અહો, જૈન જ્ઞાનમ એનો અર્થ કર્યો છે. જૈનેન્દ્ર ભગવાન જે પરિપૂર્ણ ક્ષાયી કેવળ જ્ઞાન જે સગર કૃષ્ણ છે, જેની મહિમા અનંત છે, અથવા જે સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે જે જ્ઞાનની, તે જ્ઞાન એકી સાથે સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે. જગતના સુચરાચર તમામ પદાર્થોને એક સાથે અવલંબે છે. અવલંબે છે તો સન્મુખ થાય છે એમ છે, પણ તે તમામ પદાર્થો જ્ઞાનમાં જ્ઞેય થાય છે એને અવલંબે છે એમ કહેવામાં. એટલે અક્રમ એક સાથે જાણે છે. અમુક પદાર્થોને પહેલા જાણે ને પછી બીજા પદાર્થોને જાણે એવો ક્રમ પડતો. કેવળ જ્ઞાનના પહેલા સમયે જગતના તમામ પદાર્થો એક સાથે ત્રણેય કાળની પર્યાયો થઈ જણાય જાય પહેલા સમયે, એમાં બીજો સમય લાગતો ત્યારથી માંડીને સર્વ સમયે એમનું જ્ઞાન પરિપૂર્ણ થશે. અંતોમુખ શિવનું ધ્યાન છે ને, શુકલ ધ્યાન, એ શુકલ ધ્યાનમાં ડૂબેલો ઉપયોગ છે. એ અંતર્મુખમાં તો જ્ઞાનનો વિકાસ એકદમ ચમત્કાર ધારણ કરે છે. અલ્પનમાંથી સર્વનું થાય છે, શુકલ ધ્યાનમાં તો એ અલ્પનો પણ છે. અંતર્મુખ ઉપયોગ સ્વરૂપના આનંદ ગુણના વૈભવની સાથે ઊંડો 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 એકદમ ઊંડો ઉતરી ગયો છે, ત્યાં એકદમ કેવળ જ્ઞાનમાં ચમત્કાર એમાંથી થાય છે. લોકાલોક ઉપયોગ ફરતો નથી અને લોકાલોક એમાં પ્રતિભા છે. ઉપયોગ ફરતો નથી, આખા લોકાલોક એમાં પ્રતિભા છે. આવરણ છૂટી જાય છે. જે અંતર્મુખની જે ધારા છે એ ઉપયોગ એકદમ સ્થિર છે, પ્રચલિત ઉપયોગ છે. આવરણ જ્યાં દ્રવ્ય આવરણ અને ભાવ આવરણ એક સાથે ખલાસ થાય છે અને એક સમયમાં તેવું જ્ઞાનની સુગતા થાય છે. નાના કરતાનું એવું એક ગુણ માટે દરેક ગુણને પોતાની ખાસિયત છે, પોતાનો સ્પેસિફિક નેચર છે, ખાસ સ્વભાવ છે. દરેક ગુણનો પોતાનો ખાસ સ્વભાવ છે. એમાં બે ગુણનું વધારે ઓછાની કમ્પેરિઝન ક્યારે થાય કે સરખું હોય તો, સરખામણી તો સરખે સરખાની વચ્ચે હોય, પણ દરેક ગુણ પોતપોતાની રીતે કાર્ય કરે છે. એમાં એને સરખામણીમાં ક્યાં સરખામણી કરવાનો ક્યાં સવાલ થાય છે કે આના કરતા આ સારો આના કરતા આ સારો, એ પ્રશ્ન રહેતો. એ તો પ્રયોજન છે, સુખનું જીવને પ્રયોજન છે. એ સુખ તો નિરાકુર છે, સુખ જ્ઞાનથી ભિન્ન નથી. મારે જ્ઞાન સુખથી ભિન્ન રહેતો નથી. કોઈ એમ કહે કે મારે સુખ જોઈએ છે ને જ્ઞાન જોઈતું નથી, સુખમાં પડી ગયું. સુખનો અધિકાર શરૂ કરે છે ને ત્યારે શરૂઆત એવી રીતે કરે છે, નેવું પાને છે. આ રીતે જ્ઞાન વિકાર પૂર્ણ થયો એમ કહીને પછી સુખ વિકાર કરવો પડે. હવે જ્ઞાન થી અભિન્ન એવા સુખ નું સ્વરૂપ વિસ્તારથી વર્ણવતા સુખ નું સ્વરૂપ વર્ણવવાની વાત કરે છે. કેવું સુખ છે કે જ્ઞાન થી અભિન્ન એવા સુખ નું સ્વરૂપ વિસ્તારથી વર્ણવતા જ્ઞાન અને સુખ ની એવી ઉપાધિ પણ વિચારે એમ વાત છે. સ્વીકાર જ નથી ને, હું એવો છું, હું અનંત જ્ઞાનાદિ સ્વરૂપ છું, અનંત સ્વભાવ સ્વરૂપ છું, અનંત મહિમાવન છું, એને એનો સ્વીકાર છે. એને તો જગતના પદાર્થો ની મહિમા નો સ્વીકાર છે. એવી સોનાની કિંમત ઘણી, સોના કરતા હીરાની કિંમત ઘણી હવે છે ને. સોનાના ગાજીના પૂરા થાય પછી હીરાના શરૂ કરવામાં આવે. એ સોનું તો ઘણું છે, હવે હીરાના ગાજીના રાખે. પછી વળી આગળ વધી ત્યારે મોટા મોટા જે રત્નો છે, માણિક નીલમ, એના દાગીના કરાવો. એની જગતના પદાર્થો ની કિંમત છે, પણ એની કિંમત ટાંકનાર છે. એની કિંમત જીને પોતાની એની કિંમત કરી કોને? એટલે કે જેની કિંમત છે એનું દાન દેવામાં આવે છે. જયારે જીવને પોતાની કિંમત પાસે છે ત્યારે એનું દાન આ દીક્ષા વખતે ઉડાડે છે ને, બે આખે પૈસા ઉડાડે. હા, તો થોડા ઉડાડે છે. જે રાજા મહારાજાઓ જયારે દીક્ષા લેતા હતા ત્યારે છૂટતી એ શું સિચ્યુએશન, લોકોને જેની કિંમત છે એની કિંમત અમને લઈ જાય. હવે એની કિંમત અમને નથી અથવા નાખવાનું બધું કામ થયે છે એ શું બતાવે છે? એની કિંમત જીવન છે, એ કિંમત એને દઈ, એને જ્યારે દેવામાં દાન તરીકે આપવામાં આવે છે ત્યારે એની કિંમત જ્ઞાનમાં ઘટી ગઈ છે એમ એનો હાથ છે. મેં આટલું બધું દાન દીધું એમ કિંમત આંકીને એ દાનનો પ્રકાર જ છે. જગત ને જગત ની સંપત્તિ આપી દીધી.
મારી બધી હતી ને જગત દીધી એમ નહીં, મારી હતી.
કો દેવી જગતી નિધિયા, જગત નિધિ સંપત્તિ જગત ને જગત પાસે રહો. મારે એનું કઈ કામ છે? મારું
મારું મૂર્ખ દુઃખી છે.
મૂર્ખાય માને તો ને એને કઈ હોશિયારી માને. ભાઈ મારી બુદ્ધિમતા હતી તમે આટલું આટલું મેળવું
મેળવ્યું
ને મેં સાચું મેળવ્યું એટલું નહીં પણ મેળવીને મેં એને સાચ્યું એને હું ઉતારી દીધું. કિંમત કરે છે લોકો એની ગણતરી કરે છે. ભાઈ જુઓ આને મેળવું અને સાચવી પણ શીખ્યા. દુનિયાદારીની ગણતરી આ પ્રકરણમાં છે. આ પ્રકરણ બીજું છે. ખરેખર બેસે તો સારી વાત. ખરેખર બેસે તો એ પ્રવૃત્તિની વાત છે. સહેજ મતે ખાય તો હજી ક્ષમ્ય છે. આખે આખો અંદર ઉડીને પડે એ તો પ્રેમની વાત છે. સર્વ પદાર્થો અવલંબીને પ્રવર્તે પોતાના સમસ્ત વસ્તુઓના જ્ઞાકારો સંકોચ કિરણ ન્યાય સ્થિત હોવાથી જ્ઞાનમાં અનંત જ્ઞેયો જેમ પથ્થરના સાંકડાથી કોરેલી આકૃતિ ફોંકાતી નથી વર્ષો સુધી રહે છે. આપણે અજંતાની ગુફાઓ જે વર્ષોથી કૂતરીને કૂતરીને કાયદો છે કૂતરા અંદર પેન્ટિંગ કરેલું તે બધું ઝાંખો પડી ગયું તો મસાઈ ગયું પણ પણ જે કૂતરેલું છે એ તો વર્ષો સુધી કેવળ જ્ઞાનમાં તો જ્યારથી કેવળ જ્ઞાન ત્યારથી જ્ઞાનમાંથી જ્ઞેયો ઘૂસાતા જેમ ટાંકડાથી કૂતરેલું ઘૂસાય નહીં એ રીતે જ્ઞાનમાંથી કદી જ્ઞેયોનો ઘૂસાવો બધો નથી. જેણે નિશ્ચિત્વ પ્રાપ્ત કર્યું છે નિશ્ચિત પદાર્થો નિશ્ચિત છે પદાર્થો સંબંધીનું જ્ઞાન પણ નિશ્ચિત છે. પદાર્થો નિશ્ચિત છે એવી પદાર્થોની નિશ્ચિતતા કયા જ્ઞાનમાં આવી કે જે જ્ઞાન નિશ્ચિત છે એ જ્ઞાનમાં તેથી જેને નિશ્ચિત્વ પ્રાપ્ત કર્યું છે નિત્યપણું જેને પ્રાપ્ત કર્યું છે એવું જ્ઞાન થતા એને નિત્યપણું પ્રાપ્ત કર્યું છે અનિત્યતા બધી એની ખલાસ થઈ ગઈ છે. સ્મૃતિ થાય એની વિસ્મૃતિ થાય એવું એ જ્ઞાન રહ્યું નથી. એ તો પાંગળું જ્ઞાન છે ગણિતમાં યાદ આવે ને ગણિતમાં ભૂલી જાય વળી યાદ આવે ને વળી ભૂલી જાય. સૂક્ષ્મ જ્ઞાન અનિત્ય છે કોઈને કોઈ વિષયની કાયમી સ્મૃતિ રહેતી નથી. બહુ તો તે ભાવ પૂરતી સ્મૃતિ રહે ભાવાંતર થતા તો બધી સ્મૃતિ ચાલી જાય છે. એક જ ભાવમાં એના મા બાપ હોય પાડોશીને ત્યાં જન્મે તો એના એના જૂના મા બાપને મા બાપ તરીકે એને યાદમાં આવતો નહીં જાતિ સ્મરણ પણ એ કેટલું જાતિ સ્મરણ એ પાંગળું છે એ વળી એકાદ ભૂરી છે વળી પાછો ભૂલી એ તો સ્મૃતિનો વિષય છે ને આખરમાં સ્મૃતિ વિસ્મૃતિ સહિત જ છે એમ કે છે ને અનુભવ પ્રકાશમાં કે અનુભવ જ્ઞાન વિના સ્મૃતિ વિસ્મૃતિ છે એટલે કદાચ એને શાસ્ત્ર જ્ઞાનની ધારણા થાય યાદદાસ્ત રહે ભૂલી જવાનો છે એના સંસ્કાર એને સ્વભાવના મૂળમાં ગયા નથી એટલે ભૂલી જશે કદાચ યાદ કર્યું હશે તે બધું ચાલી જશે. એ તો અનંતવાર શાસ્ત્ર ભણી ચીધો છે કાંઈ યાદ છે અત્યારે કાંઈ યાદ નથી કેમ જે બધું વિસ્મૃત થઈ ગયું કે શાસ્ત્રો નથી ભણ્યો ભૂતકાળના ભોગોમાં એને શાસ્ત્રો નથી ભણ્યો એવું તો કંઈ છે ને ઘણા શાસ્ત્રો ભણ્યા છે પણ એ બધું ભૂલી જાય. અનુભવ જ્ઞાન વિના એનો પાયો ઊંડો જાતો જેને નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે અને સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી જેને સ્વભાવ પ્રકાશ સારી સ્વભાવ પ્રગટ કર્યો છે સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી એટલે એની પર્યાયમાં અનંત શક્તિ વ્યક્ત થઈ હોવાથી જેણે સ્વભાવ પ્રકાશક સાક્ષાહી ભાવ પ્રગટ કર્યો છે સ્વભાવને પૂર્ણ પ્રગટપણું થવું અને કોઈ પણ સ્વભાવના સ્વભાવનું પરિણમન થવામાં આવરણ ન રહેવું એવો ક્ષાહી ભાવ જેણે પ્રગટ કર્યો છે કેવું છે એવું કેવળ જ્ઞાન છે. ત્રણેય કાળે સદાય વિષમ રહેતા, ત્રણેય કાળે અસમાન જાતિ પણ પરિણમતા, કેતન કેતન પણ રહે છે, જળ જળ પણ રહે છે, એ વિષમ જાતિ છે, વિષમપણે એનું રહેવું છે. ત્યારે એકબીજામાં વળીને સરખા થઈ જતા એવા અનંત પ્રકારોને લીધે અને અનંત પ્રકારોને લીધે ને પરિણમનમાં અનેક વિધવિધતા, ઉદગળના રંગ ગુણની વિધવિધતા પણ ઘણી, કેટલા શેદ બને એ ગંધની વિધવિધતા, એવી ઉદગળોના બધા પ્રકારોની, બધા ગુણોની, બધી પર્યાયોની, જીવોની, પ્રકૃતિઓની વિધવિધતા, સ્વભાવના ઓછા વધતાપણાની વિવિધતા, એમાં અનંત પ્રકારોને લીધે વિચિત્રતાને પામેલા, વિશ્વની અંદર વિચિત્રપણું ઘણું છે, વિચિત્રતા તે પર્યાયોનો સ્વભાવ છે, એક સરખા રહેતા અનેક પર્યાય, એ વિચિત્રતાને પામેલા. જ્ઞાન નો વિષય બધો સુજ્ઞાન દ્વારા કહેવામાં આવે છે. વિચિત્રતાને પામેલા એવા આખા સર્વ પદાર્થોના સમૂહને, વિશ્વના તમામ સર્વ પદાર્થો છે એના સમૂહને જાણતું થતું, અક્રમે એટલે એક સાથે ક્રમ પીડ્યા વિના, અનંત દ્રવ્યોને એના અનંત દ્રવ્યના ક્ષેત્રને, અનંત અનાદિ અનંત પર્યાયોને એનો કાળ છે, દ્રવ્યો ક્ષેત્ર કાળને અનંત સ્વભાવો પદાર્થના જે સ્વભાવની અમર્યાદ પણ છે, અથવા વિવિધ ગુણોની જે અનંતતા છે, પર્યાયોની અનંતતા છે, આકાશ આદિ ક્ષેત્રની અનંતતા છે, દ્રવ્યની સંખ્યાની પણ અનંતતા છે, એવા અનંત દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને પહોંચી વળતો હોવાથી, એને પ્રાપ્ત કરતો હોવાથી, જેણે અદભુત મહાત્મ્ય પ્રગટ કર્યું, આમ જે કેવળ જ્ઞાન છે એને જે મહાત્મ્ય પ્રગટ કર્યું છે એ તો અદભુત છે, એવું સર્વગત જ છે, એ સર્વને જાણનારું છે, સર્વગત છે એટલે એ સર્વને જાણનારું છે, કોઈથી ઓછું જરા પણ રહી જાય છે જાણવું, ક્યાંય બાકી રહી જાય છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને કાળથી, એવું ક્યાંય રહેતો અક્રમે પ્રવૃત્તિનું જ્ઞાન, એક જ્ઞેયથી બીજા જ્ઞેય પ્રત્યે પલટાતું નહીં હોવાથી નીતિ છે, અક્રમે એટલે એક સાથે પ્રવૃત્તિનું જ્ઞાન, એક જ્ઞેયથી બીજા જ્ઞેય પ્રત્યે પલટાતું નથી, એક જ્ઞેયનું જ્ઞાન નાશ પામે પછી બીજા જ્ઞેયનું જ્ઞાન થાય, એવું અનિત્યપણું એમાં નહીં હોવાથી સર્વજ્ઞનું જ્ઞાનનું જ્ઞાન નિત્ય ગણવામાં આવે છે. પર્યાય ભલે ઉત્પાદન થાય છે તો પણ બીજી પર્યાયને પ્રાપ્ત થઈને પહેલી પર્યાયનો વ્યય થાય છે, એમાં જ્ઞાનનો નાશ થતો નથી, અને પહેલી અને બીજી બધી જ પર્યાયોમાં સર્વ પદાર્થોનું જ્ઞાન હોય છે, કોઈ પર્યાયમાં ઓછું ને કોઈ પર્યાયમાં વધું, એવું બધું પોતાની સમસ્ત શક્તિઓ ખુલી ગઈ હોવાથી થાય છે, પૂરી શક્તિઓ વ્યક્ત થઈ ગઈ હોવાથી વિજ્ઞાનને ક્ષાયિત કહેવામાં આવે છે, જ્યાં પણ એમાં શક્તિ અપેક્ષાએ શક્તિ ઓછી વ્યક્ત થઈ છે એવું કેવળ જ્ઞાનમાં છે. આવા અક્રમી જ્ઞાન વાળો પુરુષો જ સર્વજ્ઞ હોય શકે, સર્વજ્ઞ કયો આત્મા હોય શકે, પુરુષ નામ આત્મા, આવા અક્રમી જ્ઞાન વાળો પુરુષ જ સર્વજ્ઞ હોય શકે, વારા ફરતી જાણવા વાળો સર્વજ્ઞ પણ એમાં હોય શકે એમ કહીને જગતમાં બીજા પ્રવૃત્ત અભિપ્રાય એનું એમાં નિરાકરણ છે. સર્વજ્ઞના એ જ્ઞાનનું કોઈ પરમ અદભુત માધ્યમ આવું જે સર્વજ્ઞનું જ્ઞાન છે એનું માત્મ છે એ આશ્ચર્યકારી છે, અદભુત છે એટલે આશ્ચર્યકારી છે. પરિસ્થિતિ રૂપ જ્ઞાને એવો સર્વજ્ઞો ભવતી આવી. હવે યુગપત જાણવા રૂપ જે જ્ઞાન છે તેનાથી જ સર્વજ્ઞપણું છે એમ આવેદન કરવામાં અથવા આ ગાથામાં કહેવામાં આવે છે. જાણાથી જાણે છે કેમ કરતું કેમ કરીને કે જૈન જ્ઞાનમ જિન જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે. સંસ્કૃતમાં જે કેટલાક ભાવો ભર્યા છે ભાષામાં બીજી ભાષામાં આવતા જાણાતી જૈન જ્ઞાનમ જૈન જ્ઞાન જાણે છે કથમ કેવી રીતે જાણે છે કે યુગપદે અથવા એક સમયે યુગપદ જાણે છે એટલે કે એક જ સમયમાં જાણે છે એક જ કાળમાં જાણે છે જેને સર્વ પદાર્થોને જાણવામાં કાળાંતર થતો નથી. એક જ સમયમાં સ્વ પર તમામને જાણે એવું સ્થિર જ્ઞાન નિત્ય જ્ઞાન સર્વગત જ્ઞાન વિનેન્દ્ર દેવને પ્રગટ થયું. સ્ફુટમ જૈન જ્ઞાન મહાત્મ્યમ પશ્યતામ આવું પ્રત્યક્ષ સ્પષ્ટ જિનેન્દ્ર દેવનું જ્ઞાનનું મહાત્મ્ય જોવામાં આવે છે. પશ્યતામ જુઓ આવું જૈન જિનેન્દ્રદેવના જ્ઞાનનું મહાત્મ્ય કેવું અદભુત છે જ્ઞાન એમ કહે છે. અર્થમ ઇતિ અગિયાર ગાથામાં અર્થમ શબ્દને અગિયાર રાખ્યો છે. જગતના તમામ પદાર્થોને જાણે છે એમાં અર્થ શબ્દ છે એને અહીંયા અગિયાર રાખ્યો છે. કિંમ જાણાતી કોને જાણે છે કે પદાર્થોને જાણે છે. અર્થું લખ્યું છે કે નિત્યો વિષમ વિધવિધ સકળ અને સર્વત્ર પદાર્થ શબ્દો તો ગુજરાતીમાં બિગડશે ઓલા માને છે મૂળ માને છે એટલે અહીંયા એમ કહીએ આચાર્ય જયસેનાચાર્ય દેવ કે કોને જાણે છે કે અર્થમ નીતિ અધ્યાર અર્થને પદાર્થોને જાણે છે એને અધ્યાર રાખવામાં પદાર્થોના વિશેષણ લીધા પણ પદાર્થ શબ્દ નથી લીધો એટલે કંકા શેના વિશેષણો છે કે પદાર્થોના જેને અધ્યાર રાખવામાં ગુજરાતી કથમ ભૂતમ કેવા છે કે ત્રિકાળ વિષયમ ત્રિકાળગતમ નિત્યમ સર્વકાલમ ત્રિકાળ છે બધા એનો ત્રિકાળ વિષયમ ત્રણેય કાળે જેને વિષય કરવામાં આવે છે ત્રિકાળગતમ ત્રણેય કાળે જે પ્રણ રહ્યા છે જે નિત્ય છે અથવા સર્વકાળે છે પુનરપી કેમ વિશિષ્ટમ વળી કેવી વિશિષ્ટતાવાળા છે કે સમસ્તમ સમસ્ત પૂરેપૂરા જીવ પદાર્થોને વિષય કરે છે એમાં કોઈ બાકી રહેતા પુનરપી કથમ ભૂતમ વળી કેવા છે કે સર્વત્ર લોકે સંભવમ સમુત્પન્નમ સ્થિતમ સવત્થ સંભવમ સર્વત્ર છે ક્ષેત્રની અપેક્ષાએ કુરુક્ષેત્ર પદાર્થ વિનાનું ખાલી છે એવું છે કોઈ ક્ષેત્ર ખાલી નથી અને કોઈ ક્ષેત્ર ખાલી નથી એટલે ક્ષેત્રનો ક્યાંય અંત છે એમ પણ એમ આપોઆપ આવી જાય છે એને જ્ઞાન પહોંચી વળે એવા અનંત ક્ષેત્રને પણ જ્ઞાન પહોંચી વળે છે પુનઃ કિમ રૂપમ એવી કેવા રૂપે છે કે નાના જાતિ ભેદે વિચિત્રતમ વિચિત્રમ વિચિત્ર અનેક જાતિ ભેદને લઈને એમાં વિચિત્રતા છે જાતિ ભેદ છે અને એના પરિણામની પણ અનેક વિવિધતા હોવાથી એને વિચિત્ર રૂપે પદાર્થો રહેલા ચિત્ર વિચિત્ર રૂપે પદાર્થો રહેલા છે તથા હવે એના ઉપર ટીકા છે તે આ રીતે સકલ ગ્રાહક જ્ઞાનેન સર્વજ્ઞો ભવતિ ઇતિ જ્ઞાત્વા કિં કર્તવ્યમ કે જ્યોતિષ્ક મંત્ર મંત્ર મંત્રવાદ રસ સિદ્ધિ આદિની યાની ખંડ વિજ્ઞાનાની મુંડજીવાના ચિત્ત ચમત્કાર કારણાની પરમાત્મ ભાવના વિનાશાકાની વિનાશકાની તત્ર આગ્રહ ત્યક્તવા જગત્રય કાલત્રય સકલ વસ્તુ યુગપત પ્રકાશકમ અવિનશ્વરમ અખંડ એક પ્રતિભાસ રૂપમ સર્વ શબ્દ વાચ્યમ કેવલ જ્ઞાનમ સત્યે ઉત્પત્તિ કારણભૂતમ યત સમસ્ત રાજાદિ વિકલ્પ જાલેન રહિતમ સહજ શુદ્ધાત્મ શુદ્ધાત્મનો અભેદ જ્ઞાન તત્ર ભાવના કર્તવ્ય ઇતિ તાત્પર્યમ કેટલી વાત થઈ ગઈ શું કે છે એક જ રીતે લીધી કે યુગપદ સકળ ગ્રાહક જ્ઞાને સર્વજ્ઞો ભવતિ ઇતિ જ્ઞાત્વા કિં કર્તવ્યમ એક સાથે એક કાળમાં સર્વ સકલ ગ્રાહક સર્વ પદાર્થને જાણનારું જ્ઞાન છે તે સર્વજ્ઞ જ્ઞાન છે તે સર્વનું જાણવું છે એમ સર્વજ્ઞનો સર્વજ્ઞપણ જાણીને શું કર્તવ્ય છે કેમ કર્તવ્ય
જાણ્યું કે સર્વજ્ઞપણ આવું છે કરવું શું
શું કરવું કે જગતના પદાર્થોનું આશ્ચર્ય છોડવું જગતના પદાર્થોની કિંમત એને છોડવી કેમ કે આત્મભાવનાનો વિનાશ ભાવ બહુ સરસ વાત અધ્યાત્મ પ્રધાન વિષય છે કે લોકોને જ્યોતિષ વગેરે જ્યોતિષમાં જાણે છે ને પુસ્તકો બહુ વાંચે લોકો જ્યોતિષના પુસ્તકો વાંચે કેમેસ્ટ્રી અખિલીના બધી રેખાઓ જોવે અને એની કિંમત હે આમ થશે પછી આમ થશે પહેલા આમ થયું એની ખબર પડે પછી આમ કઈક થશે એની ખબર
પડે
અનાદિ અનંત બધું જાણે પછી આમાં થોડુંક જાણે એની કિંમત કેટલી એની કાંઈ કિંમત નથી એક તો એની કિંમત નથી અને વળી એ ભાવથી તો આત્મભાવનાનો ઘાત થાય એક બહુ સરસ વાત લખી પોતાને જ્યોતિષ ના નથી કુદરતી જ્યોતિષમાં ભણ્યા નહોતા જ્યોતિષ શાસ્ત્રો વાંચ્યા નહોતા પણ એમના ક્ષુભ સંભાવ કુદરતી તે પ્રકારનો ઉઘાડતો જ્યોતિષ વિના એમને જ્ઞાન છોડી દીધો એટલે એ સંબંધે વાતો કરવી એમણે છોડી દીધી. એટલે કોઈ પૂછો કે આ જ્યોતિષમાં ફલાણું આમ કેમ આમ કેમ થશે જરા તમે કયો, તો કે એ કલ્પિત વિષયમાં પડવું નહીં. કલ્પિત શુદ્ધ વાત્રો હોય, કલ્પિત શુદ્ધ વાત્રો એટલે પેલાને પ્રશ્ન થયો કે એને તમે કલ્પિત કેમ કયો છો, તો ગણિત છે, જ્યોતિષ છે એ ગણિત છે. તો કે જીવને એમાં કલ્પના થાય છે કે હવે હું સુખી થઈશ અથવા હું ભવિષ્યમાં દુઃખી થઈશ, એવી બધી મોહની કલ્પના સહિત જ્યોતિષના જ્ઞાનમાં પ્રવર્તે છે. તેથી એને કલ્પિત જ્ઞાન કહેવામાં આવે છે. એક વળી જીવની પર્યાય સંબંધીની કલ્પના છે, જે સંયોગ વિયોગ સંબંધીનું જે જ્ઞાન છે, આટલું આયુષ છે, આ કાળે મરણ છે, ખરણ છે, જીવન છે, બધું આવે ને એમાં માનવી છે, તો કે છે કે જીવનું તો અસલ સ્વરૂપ તો એ છે નહીં. તો હું આવો થઈશ, હું આવો થઈશ, મને આમ થશે, એ બધી જીવની કલ્પના હોવાથી એના વિષય જ્ઞાનને કલ્પિત જ્ઞાન કહેવામાં આવે. કલ્પિત શબ્દનું વિશેષણ હોય છે એ કલ્પિત જ્ઞાન છે. અને કલ્પિત જ્ઞાનમાં તમારે પડવું નહીં એવી અમારી તમને ભલામણ છે કે તમારે કલ્પિત જ્ઞાનમાં પડવું નહીં. અથવા જેને માનસિક નબળાઈ વધે છે એ જ્યોતિષાદિના જ્ઞાનમાં પ્રવૃત્ત થાય છે. ઘણી જાતના માણસો મળે ને સ્પષ્ટ પણ ઉભો કે ભાઈ આ બધું મનની નબળાઈનું કારણ છે, આ બધું જે સૂજે છે અને આ તરફના જે વિચારોમાં રસ આવે છે જીવને એમાં માનસિક નબળાઈ વધેલી, મારું શું થશે અને કેમ થશે, મને અત્યારથી નબળું પડી ગયું છે ત્યારે એને એ ચિંતા જાગી. ચિંતિત થાય એવા પ્રસંગોની ઉત્પત્તિ પહેલા જેને ચિંતા થાય છે એ મનની સવિશેષ નબળાઈને સૂચવે છે. સીધી વાત છે, માટે એ રસ્તે ભૂલે ચૂકે પણ ચડવું ચોખ્ખું કહ્યું છે કે આત્મભાવ પરમાત્મ ભાવના વિનાશ કાની આ બધી જે ભાવના છે ચિત્તને ચમત્કાર કરવા વાળી એ મૂંડ જીવને ખંડ જ્ઞાન રૂપ છે, એના ચિત્તના ચમત્કાર રૂપ છે અને પરમાત્મ ભાવનાનો એ વિનાશ કરનારી એવી છે. તેવી છે જ્યોતિષ મંત્ર, કોઈ મંત્રતંત્ર શીખે છે ને, મંત્ર શીખવાડી દઈએ ફલાણાનો રોગ મટાડી દઈએ, આમ કરીએ ભૂત કાઢી દઈએ, ફલિત કાઢી દઈએ, અનેક પ્રકાર છે ને જગતમાં એ મંત્ર સાધના છે. એ પણ સંયોગ વિયોગને આશ્રિત હોવાથી અને સંયોગ વિયોગના આટાપાટાના ખેલમાં એ પડતો હોવાથી એમાં પણ એ અસંયોગી એવા પરમાત્માની પરમ સ્વરૂપની ભાવનાનો એ વિનાશક ભાવ છે. એને કોઈ આત્મભાવના હોય શકે નહીં. પૂછે છે તમારે જીવની અંદર સાધના કરે એમાં રીધિ સિદ્ધિ પ્રગટે કે ન પ્રગટે, એમ પૂછે ભાઈ. ભાઈ તો આત્મ સાધના કરે છે, કોઈને એમાં પુણ્યના પ્રકારમાં કદાચ રીધિ સિદ્ધિ પ્રગટે તો એ રીધિ સિદ્ધિનો ઉપયોગ કરે એમાં એની મોટાઈ નથી, પણ રીધિ સિદ્ધિ પ્રગટ્યા પછી રીધિ સિદ્ધિની સામો પણ ન જુએ એમાં એની મોટાઈ એમ જીનમાર્ગ છે. જીનમાર્ગ રીધિ સિદ્ધિ પ્રગટાવીને લોકોને ચમત્કાર દેખાડવા માટેનો લગતી હોય તો આરો શું કરવી છે, લગતીને લોકોને દેખાડવી છે. તારો આત્મા છે અનંત ગુણની લબ્ધિ સ્વરૂપ છે, તારા સંયોગ દર્શન અને કુલ જ્ઞાનમાં કેવલ જ્ઞાનની લબ્ધિ આવે છે, બીજી કઈ લબ્ધિ ને જોઈએ. તારે જગતના પદાર્થોની કિંમત એટલી છે જીવને કે એની આગળ એને પોતાના પરમ સ્વરૂપની કિંમત ખોઈ બેઠો, આ મોટી તકલીફ છે. પરિભ્રમણ કરે છે એનું કારણ એ છે કે એને જગતના પદાર્થ ની કિંમત ભાતી છે અને પોતાના નિજ અનંત મહિમાવંત સ્વરૂપ ની કિંમત જ ભાતી. જ્યોતિષ મંત્રો પછી આ વાદરસ એવી કોઈ સિદ્ધિ છે રસાયણિક, આ રસાયણની સિદ્ધિઓ છે ને, આમ રસાયણ ખાતે ત્યાં પથ્થર ખાનું થાય, ફળાનું થાય, ભીગણું થાય, વનસ્પતિ માંથી આમ થાય તેમ થાય, કેમિકલ એન્જિનિયરિંગ, એ પછી એ બધી જે સિદ્ધિ છે એ અખંડ વિજ્ઞાનની, ખંડ વિજ્ઞાનની એ ખંડ જ્ઞાન છે, એ બધું ઇન્દ્રિયાશ્રિત મનાશ્રિત થતું ખંડ જ્ઞાન છે. મૂંડ જીવોના ચિત્તને ચમત્કાર કરવા વાળું વિજ્ઞાનીઓનો એ ચિત્તને આશ્ચર્ય પહોંચાડનારું, જ્ઞાનીને એમાં ક્યાં આશ્ચર્ય થતું. આ ચંદ્ર ઉપર ઉતર્યા ફલાણે ગયા ને ભૂગણો ગયા ને ભાઈ કઈ આશ્ચર્ય થાય. હું જેમ કેવળ જ્ઞાનમાં એક સાથે જણાતા કોઈ આશ્ચર્ય રહેતો નથી, એમ કેવળ જ્ઞાન ને જાણનારું એવું જે શુદ્ધ જ્ઞાન કે કેવળ જ્ઞાન આવું હોય એવા શુદ્ધ જ્ઞાન ધારક ને પણ એને આશ્ચર્ય હતો, એનું આશ્ચર્ય ખરાબ થઈ જાય. આશ્ચર્ય કરવા જેવું પરમ આશ્ચર્યકારી તો પોતાનો સ્વભાવ છે. પહેલો વહેલો શુદ્ધ જ્ઞાન માં પોતાનું સિદ્ધ પદ જોડે છે ત્યારે એને આશ્ચર્ય થાય છે, ઓહો આવું મહાન પદ સ્વરૂપે હું છું. એની પરિણતિ ચક્રી ખાય ને અંદર પડે, માણસ આશ્ચર્ય બહુ આશ્ચર્ય થાય ત્યારે ચક્કર ખાઈ જાય ને એ અંદર સ્વરૂપમાં પડે છે, ડૂબે છે, એવું એ આશ્ચર્યકારી સ્વરૂપ. પછી જગત ના આશ્ચર્ય ની પાસે કોઈ રહેતા, મૂંડ જીવોના ચિત્ત ને ચમત્કાર કરવા વાળી વિજ્ઞાન ની જે ભાવના છે તે પરમાત્મ ભાવના વિનાશકાની, એ પરમાત્મ ભાવના નો વિનાશક ભાવ છે. તત્ર આગ્રહ કરતા અને તેનો આગ્રહ છોડીને, એથી એનો આગ્રહ તો છોડવો, એના ઉપર વજન રાખવું નહીં, એવા વિષયમાં રસ લેવો નહીં. એ છોડીને શું કરવું કે જગત ત્રય કાલ ત્રય ત્રણ કાળ અને ત્રણ લોક સકળ વસ્તુને ઉત્પત્ત પ્રકાશક, તમામ પદાર્થોને ઉત્પત્ત જાણનાર, અવિનશ્વર જેનો નાશ થવાનો શાશ્વત રહેશે, અખંડ એક પ્રતિભા સ્વરૂપમ, અખંડ એક પ્રતિભા સ્વરૂપ છે, સ્વ પર સર્વને જાણવા છતાં ક્યાંય જ્ઞાન ખંડ ખંડ થતું નથી, અખંડ પ્રતિભા સ્વરૂપ રહે છે. અને જે સર્વજ્ઞ શબ્દથી વાચ્ય છે, જેનું સર્વજ્ઞ શબ્દ દ્વારા જેને વાચ્યભૂત કરવામાં આવે છે એ કેવળ જ્ઞાનમ, જે કેવળ જ્ઞાન છે તસ્ય ઉત્પત્તિ કારણભૂતમ, તેના ઉત્પત્તિ કારણભૂત એવું જે સમસ્ત રાગાદી વિકલ્પ જાળથી રહી છે, જે સમસ્ત રાગાદી વિકલ્પ જાળીને રહીતમ, જે સમસ્ત રાગ વિષના વિકલ્પ જાળથી રહી છે, સહજ શુદ્ધ આત્મનો અભેદ જ્ઞાનમ, સહજ પોતાનું જે ત્રિકાળી સહજ સ્વાભાવિક સ્વરૂપ શુદ્ધ એવા જે આત્મ સ્વરૂપનું અભેદ જ્ઞાન છે, તત્ર ભાવના કર્તવ્યા, તેની ભાવના કરવા જેવી એવું આ ગાથાનું તાત્પર્ય છે. આમ કહીને તાત્પર્ય સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનું મહાત્મ કરીને જગતના ખંડ જ્ઞાનનું ચમત્કારી સૂક્ષ્મ જ્ઞાનના અનેકવિધ પ્રકારનું મંત્રતંત્ર જ્યોતિષ રસાયણ વગેરેનું માતમ છોડાવીને, આત્મભાવનાના નાશનું કારણ છોડાવીને, આત્મભાવના કરવી નિર્વિકલ્પ રાગ દ્વેષ છોડીને નિર્વિકલ્પ થઈને આત્મભાવના કરતા જેનાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય, દિવ્ય જ્ઞાનની ઉત્પત્તિ થાય, એ કરવા જેવું છે, એ કર્તવ્ય છે, એવું આ ગાથાનું તાત્પર્ય જૈસિનાચાર્ય ગાથાના તાત્પર્યનો ટોટલ મારેલો. ગાથાએ ગાથાએ ધ્યેય શું છે એ વાત સ્પષ્ટ કરી છે. પરિણામ આપોઆપ ચાલવા લાગે. પૈસાની જરૂર છે તો કરવું શું એમ પ્રશ્ન કરે છે. જે રસ્તે ન મળે તો આડે રસ્તે પણ રસ્તો ગોતી લે છે કે બસી વાત આવે કે એમાં કોઈ ચોથી સંગોતવા જાય તો બસી જે રસ્તો નથી કઈ મળતા તો આપણે શીખી લઈએ કોઈ નહીં કઈ આડે રસ્તે કેમ મળે એમ છે. મિત્ર ઘણા વિચાર આવે છે કે આ રસ છોડવો અને આ રસ કેળવો. વિચારો એટલા બધા આવે છે કે આ શાસ્ત્ર